ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरिहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे महादेव्या कोक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 2 ऑगस्ट 2009 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 528 મુંબઈ આસો સુદ 11 બુધવાર 1950 સપને જેને સંસાર સુખની ઈચ્છા રહી નથી અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્મ અવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે. પણ આત્મ અવસ્થાને વિશે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે તે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિક ભાવે કરીને આત્મહિત ઈચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે. કેમ કે લૌકિક ભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી ત્યાં હિત વિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. મુમુક્ષુઓને, સાધકને, જિજ્ઞાસુઓને અદ્ભુત દ્રષ્ટિ અપાવનાર આ પત્ર પરમ કૃપાળુ દેવ સતત માર્ગદર્શન કરે છે. જ્ઞાનીઓની આ એક અનંત કરુણા હોય છે કે જે જીવ પરમાર્થને ઈચ્છે છે, પરમાર્થ માર્ગમાં યાત્રા કરવા ચાહે છે પણ માર્ગનું અજાણપણું છે, માર્ગનું જાણપણું નથી એટલે કંઈ ને કંઈ પ્રકારે ક્યાંય ને ક્યાંય સંભ્રમમાં, સંદેહની અંદર, મતિકલ્પનામાં, સ્વચ્છંદમાં અનેક રીતે એ જીવ ચાલતો હોય અને યાત્રા પરમાર્થને જ કરતો હોય પણ કશું ઉપલબ્ધ થાય નહીં. કૃપાળુ દેવે અહીંયા સાધકની ઉત્કૃષ્ટ અવસ્થા એવા જ્ઞાની પુરુષનું ઉદાહરણ આપી અને સાધારણ જીવને એક બોધ કર્યો છે. એ કહે છે કે સ્વપ્ને જેને સંસાર સુખની ઈચ્છા રહી નથી અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે એવા જ્ઞાની પુરુષ. કેટલાય પત્રોની અંદર જ્ઞાની પુરુષ સંબંધી પરમ કૃપાળુ દેવે ઓળખાણ ખૂબ વિશદ રીતે આપી છે. જુદા જુદા લક્ષણો આપ્યા છે, જુદા જુદા ભાવોથી એની ઓળખાણ આપી છે કે જ્ઞાની પુરુષ સ્વપ્ને જેને સંસાર સુખની ઈચ્છા રહી નથી. આ વાતને બરોબર બેસાડવી પડે કે સંસારનું સુખ જેને સ્વપ્નમાં પણ જોઈતું નથી. હું રાજા થાવ, ઇન્દ્ર થાવ, ચક્રવર્તી થાવ, આવું મને સપનું ન આવે. ખ્યાલ આવે છે? જ્યારે કોઈ વાતની નિરર્થકતા કે સંસાર આ જીવને હિતકારી નથી તો સંસારનું સુખ એ સુખ નથી. આત્મિક સુખની યાચના કરતો સાધક સંસારી સુખને સ્વપ્નમાં પણ ન ઈચ્છે, જાગતા તો ન જ ઈચ્છે. આ બે પરિસ્થિતિ, સ્વપ્નમાં તો જીવનો જેને કહે છે સબકોન્શિયસ માઇન્ડ, એ સબકોન્શિયસ માઇન્ડ કામ કરતું હોય, અંદર સંસ્કાર પડ્યા હોય, અંદર કોઈને કોઈ પ્રકારની સ્પૃહા વાસના અંદર પડી હોય, સુસુપ્ત અવસ્થામાં બહુ સૂક્ષ્મ રીતે સંસ્કારના રૂપમાં એ પણ જાગી આવે અને નિમિત્ત મળતા એ બહાર આવે. જ્ઞાની પુરુષની તો એવી ચિત્તની અને સંસ્કારની શુદ્ધ અવસ્થા થઈ છે કે એને સ્વપ્ને પણ સંસારનું સુખ એની ઈચ્છા ન હોય, સ્વપ્નમાંય નહીં, વાસ્તવિકમાં તો નહીં જ. આવી અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે એને સંસારને જ્ઞાનીઓએ કેવી રીતે જોયો છે? નિસાર, સાર રહિત, એમાં કોઈ સાર નથી. સંસાર અસાર છે એ એની એક શ્રદ્ધા છે, કન્વિક્શન છે, પ્રતીતિ છે. એ કોઈ વાણીનો વિષય નથી, શબ્દનો વિષય નથી, એ કોઈ બોલવાનો વિષય નથી. એને પોતાની પ્રતીતિ છે કે સંસાર નિસારભૂત છે, અસાર છે. આ સંસારનું સ્વરૂપ અસાર છે. અનંત કાળ સુધી ભોગવો, કશું જ કંઈ નિપજે એમ નથી. પાણી વલોવાનું, એના જેવી આ સંસારનું સુખ છે કે એમાંથી ક્યારેય નવનીત મળે નહીં. એવું નિરર્થક છે, રેતીને ગમે તેટલી પીલવામાં આવે પણ એમાંથી તેલની પ્રાપ્તિ થાય નહીં. જે વસ્તુ જેમાં નથી, સ્વભાવગત નથી, તો નિપજશે કેવી રીતે? એટલે કહે છે કે રેતીમાંથી જેમ તેલ અસંભવ છે, કાગળના ફૂલની અંદરથી પરિમલ મેળવવી, શ્વાસ મેળવવી એ જેમ અસંભવ છે. વંધ્યાસુત, જેને વંધ્યત્વ પ્રાપ્ત થયું છે, જે સ્ત્રીને એને પુત્રની ઈચ્છા કરવી એ જેમ વ્યર્થ છે, તેવા પ્રકારે કરીને આ સંસારમાંથી જીવને સુખની પ્રાપ્તિ થાય એ કોઈ કાળે અને કોઈ પ્રકારે સંભવિત નથી. આવું નિસારભૂત એ જ્ઞાનીએ સંસારની અનિત્યતાની, અશરણતાની અને અસારતાની ભાવના કેવી ભાવી હોવી જોઈએ કે જેથી કરીને એવો કોઈ સંસ્કાર એના જીવનમાં એની ભાવનાના તળમાં પણ નથી કે સંસારમાં સુખ હોય. સંસારની કોઈ સ્થિતિ, કોઈ પરિસ્થિતિ, કોઈ સંયોગ, કોઈ સંબંધ સુખદાયી ન હોય. એની ફોર્મ, એની ટાઈપ જેટલી જેટલી ચર્ચા કરવી હોય, કલ્પના લગાવવી હોય તેટલી લગાવો, પણ જ્ઞાની કહે છે કે સંસારનું સુખ તો છે જ નહીં, એ જે છે એ મૃગ તૃષ્ણા જેવું છે. એમાં જડ નથી પણ જડ હોવાની ભ્રાંતિ છે.
सकळ जगत ते ठवत अथवा स्वप्न समान ते कहिए ज्ञानी दशा बाकी कहिए भ्रम।
आखू जगत एठवत छे अथवा स्वप्न समान छे, सुख नथी, स्वप्नमां पण नथी अने निसार छे संसार, એમાં કોઈ તત્વ સારભૂત નથી કારણ કે વિનશ્વર છે, ક્ષણે ક્ષણે જેનું સ્વરૂપ બદલાય છે એવું પદાર્થનું પૂદગલ, પદાર્થનું પરિણમન તે સંસારનું જાગૃત રૂપ છે અને પૂદગલની અંદર ગંધ છે, રસ છે, સ્પર્શ છે, વર્ણ છે, શબ્દ છે, પણ સુખ નથી, સુખ એ પૂદગલનો ગુણ નથી, તો જેનો ગુણ નથી એમાંથી સુખની પ્રાપ્તિ થાય એવી કોઈ સંભાવના નથી। અને આ વસ્તુ જેને બરોબર સાક્ષાત પ્રતીત થયેલ છે એવો પુરુષ એને જ્ઞાની કહેવામાં આવે છે। ક્યાં જ્ઞાની છે, એને જ્ઞાન છે, જાણે છે, પદાર્થને જાણે છે કે પૌદ્ગલિક પદાર્થમાં સુખ ન હોય, સુખની પ્રાપ્તિ કરવી હોય તો પૌદ્ગલિક પદાર્થને છોડવું પડે। આ સાદો હિસાબ, તત્વજ્ઞાનના બધા બહુ કઠિન પાઠો બાજુમાં રહી ગયા, જે પદાર્થમાં જે નથી ત્યાંથી તે ન જ મળે। જીવ સુખને ઈચ્છે છે, જ્ઞાનીઓએ તીર્થંકરોએ જીવના લક્ષણમાં એક લક્ષણ આપ્યું છે કે સર્વ જીવ સુખને ઈચ્છે છે। ભગવાને ઉત્તરાધીન સૂત્રમાં કહ્યું કે કોઈને દુઃખ જોઈતું નથી, નાના જંતુ, કીડી, કટકથી માંડી અને ચક્રવર્તી સુધી વધતા સુખની સ્પૃહામાં જ છે, એનો પુરુષાર્થ સુખ મેળવવા ઉપર છે, પણ સુખનું સ્વરૂપ એને ખ્યાલ નથી અને સુખનો સ્ત્રોત એને ખબર નથી કે સુખનું સ્વરૂપ શું છે અને સુખ ક્યાંથી મળે છે, શેમાંથી મળે છે। જ્ઞાનીઓને આ એક નિશ્ચિત દર્શન હોય છે કે અસતમાં સત હોતું। હવે જ્યાં જે વસ્તુ નથી એની કોઈ સંભાવના નથી ત્યાં એ અનંત કાળ સુધી પુરુષાર્થ કરા કરે, આંધળો પુરુષાર્થ, તો એમાં શું સાર છે? એટલે બે લક્ષણ જ્ઞાનીના, એક તો પોતાને સ્વપ્ને સંસાર સુખની ઈચ્છા નથી, આ જ્ઞાની, એને કોઈ પણ, એક પેલું આવે છે ને, રાજાએ પ્રસન્ન થયો દેવતા એને કહ્યું માગ, શું માગ, તો કે મને આ પાંચ ઇન્દ્રિયોનો સુખ, એનું સ્વપ્નમાં પણ મને ક્યારેય સ્મરણ ન હો, મારે કંઈ જોઈતું નથી। જ્ઞાનીને આવું સંસાર સુખ એની ઈચ્છા સ્વપ્નમાં પણ ન હોય, એટલે સબકોન્શિયસ માઇન્ડમાં પણ ન હોય। કેટલું બધું શુદ્ધિકરણ ભાવનું થાય છે, આત્માનું શુદ્ધિકરણ કેટલું થાય છે, ચિત્તની શુદ્ધિ કેટલી છે કે વાસના, વિષય, કશાય, એની કોઈ મલિનતાનું કોઈ સ્વરૂપ એના ચિત્તમાં હોતું નથી। આપણે તો એક લેયર ગયું, એક પડ કાઢી નાખ્યું, પણ પાછું બીજું ઊભું હોય, ત્રીજું ઊભું હોય, ચોથું ઊભું હોય, અનેક જે સ્તર છે એ અંતકરણના સ્તર સુધી પહોંચતા અને એટલી શુદ્ધિ કરે કે કોઈ સ્તરમાં હવે કોઈ પણ પ્રકારની મલિનતા નથી, વાસના નથી, લાલસા નથી, ઈચ્છા નથી, એને સ્વરૂપ કહ્યું છે નિરીહ। જ્ઞાનીનું સ્વરૂપ નિરીહ છે, ઈચ્છા ઉત્પન્ન થવાની જેનામાં કોઈ સંભાવના નથી એવી સ્થિતિ, એવી નિરીહતા અથવા અંતરંગની નિસ્પૃહતા જેને પ્રાપ્ત છે એ જ્ઞાની પુરુષ છે। આવા જ્ઞાની પુરુષના બે લક્ષણ અહીંયા કૃપાળુદેવે આ પત્રમાં બહુ જુદી રીતે આપણને બતાવ્યા છે કે સ્વપ્નમાં એને સંસાર સુખની ઈચ્છા નથી, એ સ્વપ્નનું કરીને એનો એટલો અતિશય બતાવ્યો છે, અને બીજું સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે, થોડું ઘણું નહીં, આપણને સંસારનું સ્વરૂપ નિસારભૂત લાગે છે, કેટલું પ્રતિકૂળ હોય એટલું. આપણને પણ સંસારનું સ્વરૂપ નિસારભૂત લાગે છે. અરે ભાઈ, કઈ વાતમાં માલ નથી. કઈ વાતમાં? જે તને અનુકૂળ નથી. બાકી તો બધી વાતમાં માલ છે, મલીદો છે, બધું છે. પોતાને પ્રતિકૂળ છે એટલું એને નિસારભૂત લાગે છે. જ્ઞાનીને સંપૂર્ણ સંસારનું સુખ નિસારભૂત લાગે છે. ફરક સમજાય છે જ્ઞાની અને અજ્ઞાની? અજ્ઞાની હજુ પોતાના સ્વાર્થ હિતમાં રોકાયેલો છે, દેહ સુખમાં રોકાયેલો છે, ઇન્દ્રિય સુખમાં રોકાયેલો છે. જ્ઞાની આ બધાથી પર છે, એ આત્મિક સુખની અંદર ગયેલો છે. એટલે એને આ સંસારના સુખને અને આત્મિક સુખને કોઈ મેળ પડે એમ. સંસારનું સુખ પૌદ્ગલિક છે, પદાર્થ થકી છે, પૂદગલ પદાર્થોની રચના થકી છે, અને આત્મિક સુખ આત્માનો સ્વભાવ છે. સુખ આત્માનો સ્વભાવ છે, અનંત સુખનું એ ધામ છે. એટલે અહીંયા બે ગુણ વિશેષ જ્ઞાનીઓના બતાવીને કહે છે કે જ્ઞાની પુરુષ, એવા જ્ઞાની પુરુષ, એટલે આ જેવા તેવા નહીં, આવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્મ અવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્મ અવસ્થાને વિશે પ્રમાદ થવા દેતા નથી. આ જ્ઞાનીનો વ્યવહારિક સ્વરૂપ, એનું અંતરંગ સ્વરૂપ બતાવ્યું, એનું આભ્યંતર સ્વરૂપ બતાવ્યું. જ્ઞાનીનું બાહ્ય સ્વરૂપ કેવું? તો જ્ઞાની પણ પોતાની આત્માની અવસ્થાને સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્મ અવસ્થાને વિશે પ્રમાદ થવા દેતા નથી. આ જ્ઞાનીનું લક્ષણ. સમયે સમયે કૃપાળુદેવ એક પત્રમાં આપ્યું છે કે એક એક ક્ષણ જે ઉપયોગથી પગલું ભરે છે, ઉપયોગથી ચાલે છે, ઉપયોગથી બેસે છે, ઉપયોગથી બોલે છે, ઉપયોગથી ખાય છે, ઉપયોગથી પીએ છે, ઉપયોગથી સૂવે છે, મન વચન કાયાના યોગની બધી જ ક્રિયાઓ જેની ઉપયોગ સાથે છે, એક સમય પણ આત્માનું વિસ્મરણ જેમાં નથી, હું શુદ્ધ ચૈતન્યમય અવિનાશી એવો આત્મા છું, એવા સતત પોતાના સ્વરૂપની જાગૃતિ અને ભાન સાથે, સભાનતા સાથે, ઉદયમાં જે પ્રારબ્ધ છે સંસારનો, એ પ્રારબ્ધને જ્ઞાની વેદે છે, પણ આત્મ અવસ્થા એને વિશે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાદ એટલે આત્માના ઉપયોગની અજાગૃતિ, અનાદર, વિસ્મરણ. આ બધા પ્રમાદના જુદા 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 અર્થ પર્યાય છે, પણ ત્યાં ઉપયોગનો અભાવ. જ્ઞાની પુરુષ સંસારમાં છે, ઉદય અનુસાર એ સંસારને ભોગવે પણ છે, આ એની અવસ્થામાં છતાં પણ આત્મ અવસ્થા સંભાળી સંભાળીને અષ્ટ પ્રવચન માતા એવું સ્વરૂપ જ્ઞાનીઓના આચાર માટે, સંયમી પુરુષોના આચાર માટે શાસ્ત્રકારોએ આચાર આપ્યો છે. અષ્ટ પ્રવચન, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, મન વચન કાયા છે ત્યાં સુધી આ જીવ સશરીરી હોવાને કારણે એને દેહના ધર્મો સાથે દેહની ક્રિયા અને તે પૂર્વ પ્રારબ્ધકૃત જે કંઈ છે તે વેદકર્મ વેદવાના છે. તો તે સમયે ચાલવું કેવી રીતે, ઇરિયા સમિતિ, બોલવું કેવી રીતે, ભાષા સમિતિ, આહાર કેવી રીતે લેવો, એસણા સમિતિ, વ્યવહાર કેવી રીતે કરવો, નિદા આક્ષેપના સમિતિ, આ બધી એની, અને જે ધર્મો છે બધા કુદરતી ધર્મો એને કેવી રીતે પાળવા, એ પણ બધા એની પરવઠણા સમિતિ. અને એ જો એક કઈ ન હોય તો કે ત્યાં ગુપ્તિ, વચન ગુપ્તિ, મનોગુપ્તિ, કઈ ગુપ્તિ, કઈ આવશ્યકતા નથી તો એ ગુપ્તિ મારે. અને ક્યાંક પ્રવર્તનની આવશ્યકતા પડે અથવા ઉદય અગત દેહના ધર્મો ઉદયમાં આવે તો એ સમિતિ સાથે. આવો ગંભીર સંયમનો માર્ગ વિતરાગ પરમાત્માએ આચારાંગ સૂત્રની અંદર જ્ઞાનીઓ માટે ફરમાવ્યો છે. અને એ જ વાત જે સાધકો છે એ બધાને એટલી જ લાગુ પડે કે પોતે સંસારમાં રહીને અપ્રમાદ, આ જૈન દર્શનનો યોગ છે. અપ્રમાદ યોગ, સમયમ ગોયમ મા પમાયે. હે ગૌતમ, ઉત્તરાધીન સૂત્રની અંદર ભગવાનની છેલ્લી દેશનાની અંદર દેશનાનું સાર સૂત્ર આપ્યું કે પ્રમાદ એક ક્ષણનો પણ કરવો નહીં, એક ક્ષણનો પણ પ્રમાદ ન કરવો. પ્રમાદ એ પોતાની આત્માથી છૂટું પડવું, તે આત્માનું સરદાન અનુસંધાન છૂટી જવું, તે ઉપયોગ આત્માથી જુદો પડી જાય અને અન્યમાં ચાલ્યો જાય, એ પ્રમાદ છે. આળસ નથી. આપણે કઈ નાચતો તો કૂદતો તો એને તમે પ્રમાદ કયો છો? વરઘોડાની અંદર કેટલું નાચતો તો બધા જોઈ રહ્યા, આપણે કઈ પ્રમાદ છે? એને પોતાનું ભાન નથી. દારૂ પીએ એ પ્રમાદી કહેવાય, અપ્રમાદી કહેવાય? કઈ ભાન નથી પછી કોઈ પણ પ્રકારનું. એમ જેને પોતાના આત્મ સ્વરૂપનું, સત સ્વરૂપનું ભાન એમાંથી છૂટી ગયું, અનુસંધાન તૂટી ગયું, હું શુદ્ધ ચૈતન્ય છું, આત્મા છું, આ લક્ષ તૂટી ગયું એનું, અને પછી જે વ્યવહાર થાય તે વ્યવહાર બંધનું કારણ થાય. અપ્રમાદ યોગ એ જૈન દર્શનનો એવો યોગ છે કે જેમાં કરવાનું શું, સામાન્ય બધે યોગની ક્રિયાઓ બાહ્ય છે, આ અપ્રમાદ યોગ અભ્યંતર છે. 15-20 વર્ષ પહેલા વિમલાતાઈ ઠકારે પર્યુષણ પર્વની આખી વ્યાખ્યાન માળા આપી પહેલી વાર આબુની અંદર, અને એમાં એણે શ્રીમદ રાજચંદ્ર વિષય લીધો. વિમલાજીની પાક્કી શ્રદ્ધા કે જૈન દર્શનને ઓળખવું હોય તો શ્રીમદ રાજચંદ્રને ઓળખો, જૈન દર્શનનો અભ્યાસ કરવો હોય તો શ્રીમદ રાજચંદ્રનો અભ્યાસ કરો, વિતરાગ માર્ગ સમજવો હોય તો આ વિતરાગી પુરુષને ઓળખી લો, એની વિતરાગતાને ઓળખો. એણે 8 દિવસ એ લીધા પછી જૈન દર્શનના સાર સૂત્ર રૂપે એ પ્રવચનો પ્રસિદ્ધ થયા છે અમદાવાદથી, અને એ પ્રવચનનું શીર્ષક છે અપ્રમાદ યોગ. આ એને સાર કાઢ્યો, સાર આ છે. એને કૃપાળુ દેવનું જીવન, એને કહ્યું જીવતો જાગતો અપ્રમાદ યોગ છે. એણે આત્માનું વિસ્મરણ એક સમય પણ કર્યું નથી, અને 34 વર્ષથી જીવ્યા છે, ઉદયને કારણે જીવ્યા છે, ઉદયથી જીવ્યા છે, ઉદયમાં જીવ્યા છે. બધા જ વ્યવહાર હોવા છતાં આ પુરુષ આત્મચિંતનથી આત્મજાગૃતિ રહિત એક પળ પણ જેની નથી. આવો અદભુત યોગ શ્રીમદ રાજચંદ્ર, એ ભગવાન મહાવીરે કહેલા અપ્રમાદ યોગનું જીવતું જાગતું સ્વરૂપ જોવો છે. અપ્રમાદ યોગ, યોગી કેવો હોય, શું કરતો હોય, કેવી ક્રિયાઓ હોય, આપણે તો યોગની ક્રિયાઓ કહેતા એ પલાઠી વાળીને બેઠો હોય, એ પદ્માસનમાં હોય, એ ધ્યાન લગાવ્યો હોય, એ કહે છે યોગી જોવો હોય તો શ્રીમદનું જીવન જુઓ. અભ્યંતર યોગ, આત્માથી એનું ક્યાંય અનુસંધાન તૂટતું નથી. ઉપયોગની ધારા સતત સ્વયંમાં રહીને ઉદયગત જે કંઈ બહાર ક્રિયા થાય અને એમાં જેટલું પ્રવર્તન થાય એટલું જ પ્રવર્તન થાય. કેટલી અદ્ભુત સ્થિતિ, એ સ્થિતિ એમણે અપૂર્વ અવસરની અંદર પણ કહ્યું છે. યોગની સંયમ, સંયમ ના હેતુ થી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો. જાતિ સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મન વચન કાયના યોગ તો છે જ, જેમ આત્મા છે એમ એની સાથે શરીર જોડાયેલું છે. અને જ્યાં સુધી જીવ અયોગી થતો નથી ત્યાં સુધી શરીર તો છે, કેવળ જ્ઞાનીને પણ છે. સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ છે ત્યારે પણ શરીર તો છે જ. ઘાતી કર્મ નષ્ટ થયા છે ત્યારે પણ શરીર તો છે જ. અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે ત્યારે પણ શરીર તો છે જ. મન વચન કાયા તો છે જ. અઘાતી કર્મો તો ત્યાં છે જ. જ્યાં સુધી એ થયું નથી ત્યાં સુધી એનું ચિત્ત પોતાના ઉપયોગની અંદર છે. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન. જીનેશ્વરોની આજ્ઞા શું? અપ્રમાદ, અપ્રમત્ત થા. હે જીવ અપ્રમત્ત થા. અપ્રમત્ત થા એટલે શું થવાનું છે? અપ્રમત્ત થા, આપણે કે બેઠા જે હોય કે તું અપ્રમત્ત થા, શું કરું? હાથ હલાવવા, ઊંચા કરવા, નીચે કરવા, પગને લાંબા કરવા, સુઈ જવું, આંખો બંધ કરવી, શું કરવું? અપ્રમત્ત થા એટલે જે થતું હોય તે થવા દે, પણ તું ઉપયોગ આત્મામાં જોડ, પોતાના સ્વરૂપમાં ઉપયોગને સ્થિર કર, અને બાહ્ય જે કઈ ચાલે છે એનો માત્ર સાક્ષી બની જા, માત્ર જ્ઞાતા બની જા. આખા જગતને લોકાલોકને જાણનાર તીર્થંકર ભગવાન એ આખા લોકને જાણે છે, છતાં પણ ક્યાંય એ લોકની અનુકૂળતા પ્રતિકૂળતાનું એ વેદન કરતા નથી, અવેદી છે. તું તારા સ્વભાવની અંદર સ્થિર થા, અને જ્યારે અપ્રમત્ત થા એ મોટામાં મોટો યોગ અપ્રમત્ત થવાનો. આપણને તો કંઈક કરવું, કૂદવું, ઊંચવું, કંઈક ક્રિયા થાય દેહની, કંઈક જમણો પગ ઊંચો કરો ને ડાબો પગ ઊંચો કરો ને હાથ આમ કરો ને તેમ કરો ને, ત્યારે એમ થાય કે આપણે કંઈક ધર્મ કરીએ છીએ. કંઈ કરવાનું નથી, તું જે કરે છે ત્યારે તારા આત્મા સાથે અનુસંધાન કરી લે. કૃપાળુ દેવે મુનિઓ માટે કહ્યું કે ભગવાને તો મુનિઓને આજ્ઞા આપી છે કે સાધુ થયા, સંયમ ધારણ કર્યો, સર્વ વિરતી થયા, તો એક જ કામ કરવાનું છે હવે, આત્મ ધ્યાન. અને આ ધ્યાન ઉદયના ધક્કાથી છૂટે, અંદર કર્મો ઉદયમાં છે એનાથી છૂટી જાય, કદાચ ધ્યાન તૂટી જાય તો તરત જ સત્શાસ્ત્રનો, સ્વાધ્યાયનો, સત્સંગનો સહારો લઈ ત્વરાથી અનુસંધાન કરવું. ત્વરાથી હાથ નોંધમાં આપ્યું છે. બસ આ બે જ કામ છે, ધ્યાન અને સ્વાધ્યાય. ધ્યાનમાં રહેવું, ધ્યાન તૂટે તો સ્વાધ્યાયમાં જવું. શું કામ? ફરીથી ધ્યાનમાં પ્રવેશ કરવા માટે, સ્વરૂપમાં જવા માટે. ક્યાંક કોઈ ઉદયગત એવી ધારા આવી અને ધ્યાન છૂટી ગયું અને બીજા વિકલ્પો એકદમ જોર કરતા હોય, તે સમયે સત્પુરુષના વચનનો આશરો લઈ લેવો, અવલંબન લઈ લેવું, અને ફરીથી પોતાના સ્વભાવમાં સ્થિર થઈ અને સ્વભાવની સાથે જોડાણ કરી દેવું. આ અપ્રમત્ત, આ જ્ઞાની કે છે, આત્મ અવસ્થાને વિશે પ્રમાદ થવા દેતા નથી. આ જ્ઞાનીનું અભ્યંતર સ્વરૂપ સંસારની સુખની ઈચ્છા સ્વપ્નમાં પણ નથી, એક. અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે એવા જ્ઞાની પુરુષ એ કે છે, ઉદયગત સંસારની અવસ્થા કદાચ હોય, કોઈને કોઈ પ્રકારના આરંભ સમારંભ ક્રિયા સંજોગ બધું હોય, ભલે હોય, પૂર્વકૃત કર્મ છે એ ઉદયમાં આવે, જ્ઞાની કે છે હોય ભલે, એથી કરીને આને જ્ઞાની મટી જવાનું છે અને સંસારી થવાનું છે. સંસારી થવું એટલે એની અંદર જોડાઈ જવું, જેવો ઉદય આવ્યો એમાં ઓતપ્રોત થઈ જાય, રસથી, રૂચિથી, ભાવથી, તલ્લીનતાથી, મગ્નતાથી, હોંશથી, ઈચ્છાથી જોડાઈ ગયો, ઉદય આવ્યો. અહીંયા કે છે કે ના, એવા જ્ઞાની પુરુષ વારંવાર આત્મ અવસ્થા સંભાળી સંભાળીને, સંભાળવું એટલે પોતાની જાતને બચાવે છે, જે ઉદય આવ્યો છે એનાથી સ્પર્શ થવા દેતા નથી. સંભાળી સંભાળીને, ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્મ અવસ્થાને વિશે પ્રમાદ થવા દેતા નથી, પ્રમાદ થવા દેતા નથી, આત્માનો ઉપયોગ છૂટવા દેતા નથી, એનું અનુસંધાન તૂટવા દેતા નથી. ઉપયોગની ધારાને ઉદયગત જે કઈ સ્થિતિ છે એની અંદર લેપાવા દેતા નથી. ઉપયોગની ધારા જુદી રહે છે. એ કે છે, આત્મ અવસ્થાને વિશે પ્રમાદ થવા દેતા નથી, સાહેબ આટલું બધું જ્ઞાની ઉપર રિસ્ટ્રિક્શન આ ભગવંતોએ આપ્યું છે, વિતરાગ પરમાત્માએ આવા સંયમીના આચાર કીધા છે, આવા જ્ઞાનીના લક્ષણ કીધા છે, આવા જ્ઞાની પુરુષના આશરે આપણું કલ્યાણ થાય. તો એ જ્ઞાનીને આટલા બધા એક પત્રોમાં દેવકરણજીએ પ્રશ્ન કર્યો છે કૃપાળુ દેવને કે અમારા સાધુની અંદર અમારે એક લઘુ શંકા કરવા જવું હોય તો પણ ગુરુની આજ્ઞા લઈને પૂછીને જવું પડે, જાણ કરીને જવું. આવો સાંકડો માર્ગ કેમ? અમે તો સાધુ છીએ, આ કઈ પ્રાથમિક શાળાના છોકરા છીએ કે માસ્તરને વારંવાર કહે કે મારે જવું છે? સર્વ વિરતી, સર્વસંગ પરિત્યાગી, અને માર્ગ આવો સાંકડો કેમ? કૃપાળુ દેવને એને પૂછ્યું છે, આવી સાંકળાશ કેમ, માર્ગમાં સંકળાશ કેમ છે? કૃપાળુ દેવે 669 ની અંદર એનું આખું 767માં એનું આખો બહુ સરસ ખુલાસો આપ્યો છે કે સાધુને પણ અપ્રમાદ રહેવા માટે થઈને આ ગુરુનું પારતંત્ર છે એ રાખવું પડે છે, કે કોઈ પણ ક્રિયાની અંદર એ ઉદયગત ક્રિયા છે એમાં ક્યાંય જોડાઈ ન જવાય, એટલે એને ગુરુનું માથે જ સતત એની હાજરી હોય, ઉપસ્થિતિ હોય. આવો માર્ગ સાંકડો માર્ગ વિતરાગે કહ્યો છે. એ કહ્યો છે શું કામ? તો અહીંયા સરસ કૃપાળુ દેવે સૂત્ર આપ્યું છે, પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ. જે સંસારથી કહ્યો છે તે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિક ભાવે કરીને આત્મહિત ઈચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે. શું થાય? જ્ઞાની પણ પ્રમાદનો જો અવકાશ લે, એટલે પ્રમાદ કરે, ઉદય વ્યવહારમાં પણ, ઉદય વ્યવહારની વાત થાય છે, આપણે બધું ઘણું બચાવ કરીએ છીએ, ઉદય છે ઉદય છે, ઉદયમાં પણ જ્ઞાની પુરુષ જો અવકાશ લે, એટલે પોતાના આત્મ અનુસંધાનથી વૃત્તિ બહાર આવે અને ઉદયગત સ્થિતિની અંદર, એટલે સાંસારિક પ્રવૃત્તિમાં એ લૌકિક ભાવમાં જો જોડાય, તો કે છે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ. જે સંસારથી કહ્યો છે, આ પરમાત્માએ આવી આજ્ઞા કરી છે કે જ્ઞાનીને પણ વ્યામોહ થવાની સંભાવના છે. વ્યામોહ આ શબ્દ અહીંયા પહેલી વાર આવ્યો વચનામૃતમાં, આ 528માં. વ્યામોહ, મોહ તો સમજ્યા, મોહથી પ્રબળ મોહ, સબળ મોહ, જે મોહથી વ્યાકુળ પણ આવી જાય, બાવરો બની જાય, ગભરાઈ જાય, આ મોહજન્ય ભ્રાંતિ થાય, આ મોહજન્ય અજ્ઞાન છે. વ્યામોહ એ મોહ તો ઠીક છે કે મને મોહ છે આના ઉપર, મમત્વને કારણે છે, ઓલો ભ્રાંતિને કારણે છે. એક મોહ છે એ મમત્વને કારણે છે, અને બીજો મોહ છે એ ભ્રાંતિને કારણે છે કે મને કઈ નહીં થાય, આપણને કઈ વાંધો નહીં, અને વ્યાકુળ થઈ જાય પ્રસંગો, સંગ પ્રસંગની અંદર જ્ઞાની પણ પોતાનું જેને કહીએ બેલેન્સ ગુમાવી દે, એનું તટસ્થતા પણ ચાલ્યું જાય, એની સ્વસ્થતા તૂટી જાય. જ્ઞાનીને ઓળખવા આવે તો બધા આપણે પ્રયોગ કરવા પડે, બધી રીતે જોવું પડે. અહીંયા કહે છે કે પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામો થાય. આ એક વ્યામોની વ્યાખ્યા ગીતાની અંદર આપી છે. સર્વપ્રથમ યુદ્ધના મેદાનમાં જે અર્જુનની સ્થિતિ થઈ એને વ્યામો કીધો છે. અર્જુનને વ્યામો થયો, સગા સંબંધી પરિચિત સ્વજન એ બધા પ્રત્યે મોહ તો હતો જ, વ્યામો થયો. એ વ્યામો એવો પ્રબળ થયો એને કારણે ભાન ભૂલી જવાયું કે અહીંયા બાજુમાં કૃષ્ણ પરમાત્મા છે કે એની 18 ઓક્ષણ એની સેના જોઈએ છે, કે એક બાજુ એકલો કૃષ્ણ શસ્ત્ર વિનાનો, ત્યારે એને માગણી મૂકી છે કે મારે તો કૃષ્ણ જ જોઈએ છે, મારે તો કૃષ્ણ જ જોઈએ છે, મારે સેનાનું કઈ કામ નથી, શસ્ત્રોનું પણ કઈ કામ નથી, કારણ કે જ્યાં કૃષ્ણ હશે ત્યાં જ મારો વિજય છે. એ કૃષ્ણ કે છે કે યુદ્ધમાં તૈયાર થા, અને આ કે જ ના પાણીમાં બેસી ગયો. ભગવાનનું જ માનતો નથી, દુનિયાની વાત તો બાજુ ઉપર રહી. કૃષ્ણ પરમાત્મા અથવા ગીતાકાર એને કહે છે અર્જુનને વ્યામોહ થયો છે, વ્યાકુળ થઈ ગયો છે મોહને કારણે, મોહને કારણે સંદેહ જાગ્યા છે, મોહને કારણે ભ્રાંતિ થઈ છે, બાવરો બની ગયો છે. ભગવાન ગમે તેટલું કે કાને કઈ પડતું નથી, કઈ સમજાતું નથી, કઈ પકડાતું નથી. કેટલા અધ્યાય ચાલે છે, આ બધા અધ્યાયની અંદર આનો મોહ છૂટતો નથી. મોહ અજ્ઞાનનું કારણ છે. અજ્ઞાન જો જ્ઞાન મળે તો અજ્ઞાનનો નાશ થાય, મોહ છૂટી જાય. પણ આ તો મોહમાંથી અજ્ઞાન ઉભું થયું છે, ઓલું અજ્ઞાનમાંથી મોહ થયો છે. પણ મોહમાંથી જે અજ્ઞાન ઉભું થયું છે વ્યામોહ છે, પ્રબળ મોહ છે, વિપરીત મોહ છે. અને આ સ્થિતિની અંદર ભગવાનને એનું વિશ્વ સ્વરૂપ બતાવ્યા વિના ઉધાર નથી થતો. અને વિશ્વ સ્વરૂપથી તારી સાથે રહેલો તારો સારથી તને કેનાર એ કયું સ્વરૂપ છે, સંપૂર્ણ સૃષ્ટિનું સ્વરૂપ છે, ત્યારે એને એકદમ ભાન થાય છે. ઓળખ નહીં તો ગુરુની ઓળખ પણ તૂટી જાય. આવો વ્યામો જ્ઞાનીને પણ થાય. કૃપાળુ દેવ લખે છે કે જ્ઞાનીને પણ અંશે વ્યામો થવાનો સંભવ, જે સંસારથી કયો છે તે સંસારમાં. આ સંસારનું આવું સ્વરૂપ છે કે જો સંસારમાં જ્ઞાની પુરુષ પણ પ્રમાદને અવકાશ આપે તો એને પણ વ્યામો અંશે થાય. આવું સંસારનું સ્વરૂપ છે. ભલે એ જ્ઞાનીએ સ્વપ્ને એને સંસાર સુખની ઈચ્છા નથી અને સંપૂર્ણ નિસારભૂત સંસારને ગણ્યો છે, એવા જ્ઞાનીને પણ સંભાળી સંભાળીને ચાલવાનું, ઉદયગત સ્થિતિની અંદર પણ ઉદયમાં પોતાનું અનુસંધાન જોડવાનું અને ઉદય સાથે જોડવાનું નહીં. કારણ કે નહીં તો જ્ઞાનીને પણ પ્રમાદને જો અવકાશ ઉભો થાય તો એ જ્ઞાનીને પણ વ્યામો થવાનો સંભવ છે. એવો સંસાર એમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિક ભાવે કરીને આત્મહિત ઈચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે. એક બાજુ જ્ઞાની સમજાવ્યા, જ્ઞાનીના લક્ષણો આપ્યા, બાહ્ય આપ્યા, અભ્યંતર પણ આપ્યા. બાહ્યથી સ્વપ્ને સંસાર સુખની ઈચ્છા નથી, સંપૂર્ણ સંસારને નિસારભૂત જાણે છે, અને અંતરથી એ કહે છે આત્મ અવસ્થા સંભાળી સંભાળીને જરા પણ પ્રમાદ થવા દેતા નથી. ઉદય હોય તો એ ઉદયને વેદવી લે છે, વેદી લે છે, પણ પોતે ક્યાંય જોડાતા નથી, લેપાતા નથી, ભિન્ન 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 લે છે, પોતાની જાતને તારવી તારવીને ચાલે છે. જેમ કોઈ અગ્નિ હોય, કોઈ ભયજનક સ્થિતિ હોય અને એમાંથી આપણે પસાર થવાનું હોય તો કેવી રીતે પસાર થઈ, તારવી તારવીને, જાતને સંકોરી સંકોરીને, કપડા સંકોરીએ, કાયાને સંકોરીએ, પગલાને આપણી ગતિને સંકોરીએ, અને અહીંયા કોઈ પાણીનો હોય, કોઈ ઘટના અથવા તો અગ્નિની હોય, આપણે જાતને જાળવી જાળવીને એ નીકળી જઈએ છીએ. એ તો ઉદયગત છે જ, એમાં પ્રમાદને અવકાશ. ઉભા ઉભા વાતો કરેલી, ઠીક છે, થોડીક વાર ભલે અગ્નિ આ બાજુ આવતો હોય, જરાક વાતો ભાઈ બંધ ભેગા થયા છે, વાતો કરી લે, ન થાય અપ્રમાદ, એક સમય પણ ગુમાવતા નથી, જાળવી જાળવીને નીકળી જાય. જ્ઞાનીઓ પણ ઉદયમાં જાળવી જાળવીને આ રીતે છૂટી જાય. જો પ્રમાદને અવકાશ આપે તો જ્ઞાનીને પણ વ્યામો થાય, એવું આ સંસારનું સ્વરૂપ છે. આ પરમ કૃપાળુ દેવ છે, આ જ્ઞાનીને કહે છે, આ પરમ જ્ઞાની છે, આ કેનાર પુરુષ, આ વિતરાગનો પ્રવક્તા છે, તીર્થંકરનો પ્રવક્તા છે. આખા માર્ગ વિતરાગ માર્ગનો, સર્વજ્ઞનો માર્ગ સમજવો હશે આજની ભાષામાં, આજના સંદર્ભની અંદર શ્રીમદ રાજચંદ્રને ઓળખો, અનંતા જ્ઞાનીઓનો માર્ગ સરળતાથી સુગમતાથી સમજાઈ જશે. ક્યાંય સ્વચ્છંદ મતિ કલ્પના લાવવાની જરૂર નથી. આપણે માત્ર અર્પિત ભાવ થઈને, ભક્તિ ભાવે એમના બોધને, એમના વચનને શુદ્ધ બુદ્ધિથી એ પકડવા પ્રયત્ન કરીએ તો આપણને સંપૂર્ણ વિતરાગ માર્ગ સમજાઈ જાય. કેમ કે એ જ પુરુષે આત્મસિદ્ધિના રૂપમાં પૂર્ણ વિતરાગ માર્ગ જરાય લોપ કર્યા વિના, જરાય છુપાવ્યા વિના, જરાય બાકી રાખ્યા વિના આપી દીધો છે, ખુલ્લે ખુલ્લો આપ્યો છે, પ્રગટ આપ્યો છે. એ જાણતો હોય તો આપે કે એમને માપે? એને આત્મસાત હોય તો આપી શકે કે એમને માપે? અને એનું એને જ પ્રમાણ આપ્યું છે કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર. આ અમે જે કહ્યો છે માર્ગમાં સર્વ જ્ઞાનીનો, કયા જ્ઞાનીને બાદ કરશું? એનો નિશ્ચય આવીને સમાય. નિશ્ચયથી પણ પરિશુદ્ધ એ માર્ગનું સ્વરૂપ છે, એ કહેનારા પુરુષ છે. કે જ્ઞાનીઓએ પણ સંભાળી સંભાળીને ચાલવું પડે, નહીં તો વ્યામોહ થવાનો સંભવ છે, એવું સંસારનું સ્વરૂપ છે. હવે એમાં ઉપદેશ આપે છે મુમુક્ષુઓને કે તે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિક ભાવે કરીને આત્મહિત ઈચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે. જ્ઞાનીની વાત તો એને કીધી કે એને પણ વ્યામો થયા વિના સંભાવના છે, સંભાવના છે. તો સાધારણ જીવ, હવે આપણે આપણા ઉપર આવવું પડે. સાધારણ જીવ, આપણે તો આ પરમાર્થ યાત્રાના જ્ઞાની જીવ હજી નથી, સાધારણ જીવ છીએ. સાધારણ એટલે જેને જિજ્ઞાસા છે, જેનામાં મુમુક્ષુતા છે, જે સંસારને અસાર જાણે છે પણ હજી સંસારના સંગ પ્રસંગથી છૂટ્યો નથી, જોડાયેલો છે. આવો સાધારણ જીવ જેનું હજી આત્મબળ જાગ્યું નથી, જેની પાસે હજી કોઈ એવી સંયમ, એવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કે સમ્યક ચારિત્ર, એની બળવત્તરતા હજુ કઈ નથી જેની પાસે, એવા જીવો માત્ર એની પાસે જિજ્ઞાસા છે, શુભેચ્છા છે. શુભેચ્છા સંપન્ન આપણે છીએ. સૌભાગ્યને પેલા પત્રમાં લખ્યું છે, સૌભાગ્યને શુભેચ્છા સંપન્ન શ્રી સૌભાગ્ય. અને સત જિજ્ઞાસુ મતીવાળા મુનિશ્રી, જો એની આ અવસ્થા હોય તેથી આપણી અવસ્થા નીચલી ખરી ને, તો હજુ તો આપણી શુભેચ્છા પણ મિશ્રિત છે અને આપણી જિજ્ઞાસા પણ મલિન છે. કેમ કે એ જિજ્ઞાસાનું સ્વરૂપ એને કહ્યું છે, કેવી જિજ્ઞાસા હોય?
એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ.
સ્થિતિ બહુ સ્પષ્ટ કીધી જિજ્ઞાસુની, એને આત્માર્થ સિવાય બીજો કોઈ રોગ નથી. હવે એને આત્માર્થ પ્રાપ્ત કરવો છે, એ સિવાય હવે એની કોઈ બીજી ઈચ્છા નથી. આવી પ્રકારની સ્થિતિ છે આ જિજ્ઞાસુની. તો એ કહે છે કે સાધારણ જીવ તો સંસારની અનેક કામનાઓ વાસનાઓથી ભરપૂર છે, બધું જ છોડવા છતાં એણે હજુ ઘણું બાકી રાખ્યું છે. એ ક્યારે ખબર પડે? જ્યારે કોઈ એવો પ્રસંગ આવે ત્યારે એમ કે હજી મારે આ તો આ કરવાનું છે, આ કરવાનું છે. આપણે કેટલો બધો હજી આપણું બાકી છે, આપણે કઈ ઘડીએ એમ કહી શકીએ કે ના હું નિવૃત્ત છું, આ સંસાર તરફ મારે કાંઈ બાકી નથી. જાતને પૂછવાનું, કોઈને જવાબ દેતા તો વાંધો નહીં, ન દેવો, પણ જાતને પૂછવાનું કે આર બી રેડી. આપણે કહી શકીએ કે મેં સંસારનું સ્વરૂપ જોઈ વેડ્યો છું, અનુભવ યાદ કરી ગયો છું, આ સંસાર તુચ્છ છે, વ્યર્થ છે, અને હવે જે કંઈ યોગ સંયોગ છે એ ઋણાનુબંધના જે પૂરા થાય થાય, હવે કંઈ બાકી. આ સંસારને એક્સટેન્શન કદાચ આપવાની કોઈ વાત કરે તો ના પાડીએ ને. અને ડોક્ટર એમ કહે કે આ દવા લ્યો, 5 વર્ષ લંબાઈ જશે. એક્સટેન્શન સંસારનું છે કે નહીં? છે. મરવું કોઈને ગમતું નથી એ તો જ્ઞાનીએ આત્માની અપેક્ષા એ જીવનની વાત કરી છે, અજ્ઞાન દશાની. પણ આ જીવને સંસાર પણ વહેલો છોડવો નથી ગમતો, હજી બાકી છે. આ દેહ કરવાના ઘણા કામ બાકી છે. એટલે પેલી ડોસી રોજ કે હે ભગવાન, મને તું ઉપાડી લેજે, મને ઉપાડી લેજે. ને એક દિવસ યમરાજ આવ્યો, ક્યાં છે ઓલી ડોસી? કોણ ભાઈ? તો કે યમરાજ. કા? તો કે બસ તમે ભગવાનને બહુ અરજી કરી હતી. ભગવાને કીધું કે હવે તો બિચારીને લઈ આવ, આટલી આજીજી રોજે રોજ કે હે ભગવાન હવે મને લઈ લે. બાજુમાં મારા છોકરાનો છોકરો છે, તારે જોતો હોય તો એને લઈ જાય, મારે ઘણું કામ છે. જ્યારે મૃત્યુ આવે છે ત્યારે કોઈને સોંપી દઈએ છીએ. આ સ્થિતિ જીવની છે, સાધારણ જીવની આપણે વાત કરીએ છીએ. આપણે હજુ શુભેચ્છામાંથી મુમુક્ષુતામાં પ્રવેશ કર્યો. કૃપાળુ દેવે તો કસોટી આપી છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મુંજાય અને એક મોક્ષને વિશે જ યત્ન કરે. બહુ 254 માં સાદી વ્યાખ્યા કે તું મુમુક્ષુ છો ને, બરોબર છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મળે. ભવનો ખેદ છે, કશાયની ઉપશાંતતા છે, મોક્ષની અભિલાષા છે, અને જગતના જીવો જે સંસારમાં પરિભ્રમણ કરે છે એના પ્રત્યે અનુકંપા છે, પરમાત્મા ઉપર આસ્તિક્ય શ્રદ્ધા છે. આ મુમુક્ષુની વ્યાખ્યા, આત્માર્થીની વ્યાખ્યા. આત્માર્થ અહીંયા રહેલો છે. આવા જીવો જે હોય એને સદગુરુનો બોધ થાય તો સંકિત થાય, સંકિત થાય તો કેવળ જ્ઞાન થાય, કેવળ જ્ઞાન થાય તો મુક્તિ થાય. આ સાધારણ જીવ છે, હજુ મુમુક્ષુપણામાં પણ આવ્યો, હજુ જિજ્ઞાસુ અવસ્થાનો પણ અભ્યાસુ છે, હજુ જિજ્ઞાસુ થયો. જે પ્રકારે જિજ્ઞાસુ મુનિશ્રી હતા, જે પ્રકારે શુભેચ્છા સંપન્ન સૌભાગ હતા, એટલી અવસ્થા સુધી પણ હજી આ જીવ અનેક વિધ પ્રકારના કાર્યો લઈને બેઠેલો છે. સાધારણ છે. હવે આ સાધારણ જીવે સંસારમાં રહી તેનો વ્યવસાય, સંસારનો વ્યવસાય એટલે સાંસારિક જીવન જીવવું, તે સંગ પ્રસંગમાં રહેવું, તેનો વ્યવસાય લૌકિક ભાવે કરીને આત્મહિત ઈચ્છવું. સંસારનું કામ કયા ભાવે કરવું? લૌકિક ભાવે. લૌકિક ભાવ એટલે લોકો શું કહેશે, લોકસંજ્ઞા, સમાજ શું કહેશે, જગત શું કહેશે, દુનિયા શું કહેશે, અને અનેક પ્રકારનો એને વિચાર આવ્યા કરે ત્યારે પોતાના આત્મહિત કરતા લોકસંજ્ઞાનું જોર વધારે હોય. કૃપાળુ દેવે લખ્યું છે, લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, તે જિંદગી ગમે તેવી શ્રીમંતતાવાળી હોય, સત્તાવાળી હોય તો પણ તુચ્છ છે. આત્મસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એ ગમે તેવી નિર્ધન વાળી હોય, એકાકી હોય તો પણ શ્રેયસ્કર છે. અહીંયા લૌકિક ભાવ, એક એક સંસારના એક એક સંગ પ્રસંગમાં લૌકિક ભાવ. લૌકિક ભાવ એટલે તમામ પ્રકારના કષાયોનો કોઈ ને કોઈ પ્રકારનો ભાવ, આ લૌકિક ભાવ. ક્યાંક લોભનો, ક્યાંક માનનો, ક્યાંક યશનો, ક્યાંક પદનો, ક્યાંક પ્રતિષ્ઠાનો, ક્યાંક પ્રસિદ્ધિનો, ક્યાંક સત્કારનો, ક્યાંક પૂજાનો, આ બધા લૌકિક ભાવ છે, આવો કોઈ આત્મિક ભાવ નથી. પૂજ્યતાનો, પ્રચારનો, પ્રસારનો, અનેક પ્રકારની જીવની અંદર આ બધી સૂક્ષ્મ વાસનાઓના પ્રકાર છે. આ લૌકિક ભાવમાં ગણતરીમાં જ્ઞાનીઓએ કરી છે. આપણે આગળ જોયું 525 નો પત્ર. આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે, બે જ પ્રકારના ભાવ. એક આત્મભાવ અને અન્ય ભાવ એટલે લૌકિક ભાવ. એવું બોધ બીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્ય ભાવને વિશે સેજે ઉદાસીનતા થાય છે. આ ઉદાસીનતા એટલા માટે થતી નથી, એ જોડાય છે, પ્રમાદને અવકાશ મળે છે, કારણ કે એને હજુ સ્પષ્ટ બે ભાગ થવા જોઈએ કે આ આત્મભાવ અને આ અન્ય ભાવ. અન્ય ભાવ તે લૌકિક ભાવ, એને વિશે એને ઉદાસીનતા થઈ નથી, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. જો ઉદાસીનતા આવે અન્ય ભાવથી, લૌકિક ભાવથી, તો એનાથી મુક્ત થઈ શકે. ઉદાસીનતા વિના એની સાથેનું જોડાણ તૂટે નહીં. કોઈ પણ વસ્તુથી આપણે છૂટવું હોય તો સર્વપ્રથમ એના પ્રત્યે ઉદાસીનતા આવવી જોઈએ, ઉપેક્ષા થવી જોઈએ. ઉદાસીનતા આવવાથી એની સાથેનો આપણો રસ છે એ રસ તૂટી જાય છે. આપણે કહીએ કે આવા બધા પ્રસંગો છે, એ પ્રસંગમાં મારી વૃત્તિ ઉદાસીન છે. બહુ આરંભ સમારંભના પ્રસંગો હોય અને આપણને બહુ એનો પ્રયોજન ન હોય તો આપણને એમ થાય કે બહુ બહુમાન ને આ બધા, આનું માન ને આનું હાથ, આપણે ઉદાસીન છીએ, એમાં આપણને એમાં રસ રુચિ આપણા ઓછા છે. તો એના એ ભાવથી મુક્તપણું થઈ શકે, એ ભાવથી મુક્તપણું કે છે કે ઉદાસીનતા અનુક્રમે તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. નિજ પરભાવ, નિજ પરભાવ જેને જાણ્યો છે એવા જ્ઞાની પુરુષને ત્યાર પછી પરભાવના કાર્યનો કઈ પ્રસંગ રહે છે તો તે પ્રસંગમાં પ્રવર્તતા પણ જ્ઞાનીને સંબંધ છૂટ્યા કરે છે, હિત બુદ્ધિ થઈને પ્રતિબંધ થતો નથી. જ્ઞાનીને એમાં હિત બુદ્ધિ ન થાય, જ્ઞાનીને એ ભાવ પ્રતિબંધ કરતો નથી, કારણ કે જ્ઞાની એનાથી એને ઉપાદેય માનતા નથી. એટલે અહીંયા સાધારણ જીવ છે, સાધારણ જીવ સંસારમાં રહીને પોતાનો વ્યવસાય એટલે મન વચન કાયાનો વ્યાપાર, ઉદયગત કર્મોની સાથે જે કંઈ કરે છે તે લૌકિક ભાવે કરે છે. આ વધારાનું, આ એક ઉમેરણ છે. કરે તો ખરા, કરવો તો પડે જ, કોઈ છટકી નથી શકતું. તીર્થંકરો પણ ઉદય કર્મ પ્રારબ્ધ ભોગવીને જ મુક્ત થયા છે, પણ સાધારણ જીવ શું કરે છે? લૌકિક ભાવે ભોગવે છે. આ લૌકિક ભાવે ભોગવીને પછી આત્મહિતને ઈચ્છે છે. તો કે છે, સંસારને લૌકિક ભાવે ભોગવવો અને આત્મહિત ઈચ્છવું, વાત બરોબર સમજી લઈએ, સંસારના સંગ પ્રસંગને લૌકિક ભાવે ભોગવવા અને આત્મહિત ઈચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે. એટલે બની શકે નહીં. આગળ એક પત્રમાં કહ્યું હતું કે સંસારમાં રહેવું અને મોક્ષ થવા કેવું એ અસુલભ છે. 86માં નહીં થઈ શકે ભાઈ, તારે ભસવું અને લોટ ફાંકવો બે નહીં બની શકે, એક જ બની શકશે. લૌકિક ભાવે કરીને જો તું સંસારના કાર્યો કરતો હોઈશ અને પછી મારે આત્મહિત કરવું છે તો એ વસ્તુ નહીં બનવા જેવું જ કાર્ય છે. કેમ કે લૌકિક ભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી ત્યાં હિત વિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. જો આ સૂત્રો સમજાય ને તો આ બધા દ્રવ્યાનું યોગનો સાર સમજાય. આપણે બહુ સિદ્ધાંતોમાં અને આપણી ગજાબહારની વાતમાં પડ્યા છીએ એટલે પરમાર્થથી તો દૂર જ છીએ, વાત કઈ પકડમાં આવતી નથી. કારણ કે સાદી સાદી વાત એને અનુકૂળ જ્યાં સુધી એ વાતાવરણ નથી ત્યાં સુધી પરમાર્થ પકડાય નહીં. અહીંયા કહ્યું છે કે લૌકિક ભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં સુધી નથી આવતી ત્યાં હિત વિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. તમને લૌકિક ભાવ એટલો બધો છે કે જ્યાં એમાંથી આત્મા નિવૃત્ત જ થતો નથી. લૌકિક ભાવ આડે આત્માને નિવૃત્તિ આવતી નથી તો આત્મહિતની વિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. આત્મહિતની વિચારણા તો લૌકિક ભાવથી અવકાશ લો તો જ થાય. વિચારવું, ખૂબ વિચારવું. લૌકિક ભાવથી નિવૃત્તિ બીજી રીતે થવી સંભવતી નથી. સિદ્ધાંત આપ્યો હવે, એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. આત્માની લૌકિક ભાવથી નિવૃત્તિ તો આત્મહિતની પ્રવૃત્તિ અથવા એનું પરિણામ સંભવે છે, નહીં તો આત્મહિતનું પરિણામ સંભવિત નથી. જીવ સંસારમાં રહે અને લૌકિક ભાવ આડે આત્માને અવકાશ ન હોય તો વાત પૂરી થઈ ગઈ. ઘણા એટલા બધા બિઝી હોય પરમાર્થમાં કે એને જરાય ફુરસદ ન હોય. લૌકિક ભાવની બિઝીનેસ એને કેવી હોય, એટલું બધું પ્રેશર ચારે બાજુ, તો એ પ્રેશરમાં આત્મા તો ભૂલાઈ જ ગયો છે. હવે ચાલ્યા કરે બાકી બધું, જે સત્વ છે ઘણા સારા સારા કામ તો બધા કરતા હોય છે. આત્માની ઉપાસના ક્યાં થઈ? એટલે અહીંયા બીજી રીતે સંભવતી નથી. સિદ્ધાંત શું કે છે, એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. આની નિવૃત્તિ જો નહીં થાય, લૌકિક ભાવમાંથી જો નિવૃત્ત નહીં થવાય, તો આત્મહિતની પ્રવૃત્તિ એનું પરિણામ સંભવતું નથી. જ્ઞાની કહે છે, અહિત હેતુ એવો સંસાર સંબંધી પ્રસંગ, લૌકિક ભાવ, લોક ચેષ્ટા, એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને તેને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે. બોધાય સાધારણ જીવોને, જ્ઞાનીઓને પણ. શું કે છે, અહિત હેતુ એવો સંસાર, આ સંસારથી કોઈ દિવસ કોઈ જીવનું હિત થાય નહીં, કલ્યાણ થાય નહીં. સંસારથી જો કલ્યાણ થતો હોય તો સંસાર છોડવાનું કોઈ આવા તીર્થંકર કક્ષાના જ્ઞાની પુરુષો કહે નહીં. એ તો ચક્રવર્તી રહીને જ સરસ મજાનું ભોગવીને ન બતાવે કે આત્માની મુક્તિ આ રીતે છે. શાંતિનાથ, અરનાથ અને કુંતુનાથ એ ત્રણેય તીર્થંકરો તે ભાવમાં કોણ હતા? ચક્રવર્તી હતા. જે ભાવમાં ચક્રવર્તી હતા એ જ ભાવમાં તીર્થંકર થયા. હવે ચક્રવર્તી પદ એ સર્વશ્રેષ્ઠ ઐશ્વર્યનું વૈભવનું પદ છે. એમાં પણ એને નિરર્થકતા જણાઈ, એ છોડ્યું, એની નિવૃત્તિ થઈ તો પેલું પરિણામ આવ્યું મુક્તિનું. તો કે છે, અહિત હેતુ એવો સંસાર, આ સંસાર સંબંધી આપણે સંસારમાં કોઈ કાળે કોઈ હિત રહ્યું, અહિત હેતુ, અહિત હેતુ એટલે એ સદાય આત્માનું અહિત કરનાર છે. કોણ? તો સંસારનો સંબંધ, પ્રસંગ અને લૌકિક ભાવ. સંસારનો સંબંધ, સંસારનો પ્રસંગ અને સંસાર તરફ રહેલો લૌકિક ભાવ એ આત્માનું સદૈવ અહિત કરનાર છે. તો સંસારની એક શબ્દમાં વ્યાખ્યા કૃપાળુ દેવે આપી, અહિત હેતુ એવો આ સંસાર. અહિત હેતુ, એનો હેતુ જ અહિત જ કરે એવો આ સંસાર. એ સંબંધી પ્રસંગ, લૌકિક ભાવ, લોક ચેષ્ટા, એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને આ બધાને સંભાળવાનું, પાડવાનું, પંપાડવાનું, પોષવાનું, રક્ષણ કરવાનું તો છોડી દે. ઘણા લોકો સમજે મારે જાળવવું પડશે, એ છોડી દે. જ્ઞાની કહે છે છોડી દે, અહિત હેતુ છે. એ પ્રસંગ, લૌકિક ભાવ, લોક ચેષ્ટા, એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરી દે, એને સંક્ષેપી લે. જેટલી કાલ છે એટલી આજ નથી, જેટલી આજ છે એટલી આવતીકાલે. સંક્ષેપવું એટલે શું? ટૂંકું કરવું કે વિસ્તારવું. સંક્ષેપી લે, એ સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો. કેમ કે પેલું જેટલો સંક્ષેપ નહીં થાય એટલો અહિત હેતુ સંસાર, અને આત્મહિતને અવકાશ નહીં મળે. માટે જેટલો સંક્ષેપ સંસારનો થશે તેટલા પ્રમાણમાં આત્મહિતને અવકાશ મળશે. સિદ્ધાંતા, જેટલા પ્રમાણમાં સંસારની અંદરનો અહિત હેતુ એવો સંસાર, એ જેટલા પ્રમાણમાં એનો સંક્ષેપ થશે તેટલા પ્રમાણમાં આત્મહિતને અવકાશ મળશે. તો જીવને કરવાનું શું છે? આત્મહિત. આ આત્મહિત જેને કરવું છે એને અહિત હેતુ એવા સંસારની જે કંઈ આ ચેષ્ટાઓ છે, પ્રસંગ છે, લૌકિક ભાવ છે, લોક ચેષ્ટા છે, એની સંભાળ જેમ બને તેમ જતી કરવી, ઓછી કરવી, સંક્ષેપવી. આ બોધમાર્ગ અહીં આપ્યો છે વિશેષ અવસરે.